जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो एमां नवमू प्रकरण नाइन्थ चेप्टर चाले छे अनेकांत एमां प्रश्न 105 सुधी आपणे स्वाध्याय कर्यो छे। क्वेश्चन 105 सुधी आपणे स्वाध्याय कर्यो छे। हवे आगळ स्वाध्याय करीए। जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो अने कॉम्प्यूटर में गो टू पेज नंबर 329। तो 105 प्रश्न आपणे जोयो। अनेकांत नी वात चाले छे, सम्यक अनेकांत अने मिथ्यात अनेकांत, अने एमां आपणे उदाहरण बधा जोई रह्या छीए। तो 105 नी अंदर वात ए आवी के सम्यक अनेकांत अने मिथ्या अनेकांत नुं स्वरूप शुं छे। तो सम्यक अनेकांत एटले प्रत्यक्ष अनुमान तथा आगम प्रमाण थी अविरुद्ध एक वस्तु में जे अनेक धर्मो छे तेने निरूपण करवामां तत्पर छे ते सम्यक अनेकांत छे। दरेक चीज पोतापणे छे अने परपणे नथी। आ आपणे गई वक्ते कर्युं छे। आत्मा स्वस्वरूपे छे अने पर स्वरूपे नथी, पर तेना स्वरूपे छे अने आत्माना स्वरूपे नथी। आ प्रमाणे जाणवू ते सम्यक अनेकांत छे। आत्मा पोताना स्वरूपे छे अने पर रूपे नथी, अने पर छे ते तेना स्वरूपे छे अने आत्मा रूपे नथी। आ वात साची एटले सम्यक छे, अने छतां अनेकांत छे एटले ए सम्यक अनेकांतनी वात करी। अने एनी साथे मिथ्या अनेकांत माटे कहू के तत् अतत् स्वभावनी जे खोटी कल्पना करवामां आवे ते मिथ्या अनेकांत छे। जीव पोतानुं करी सके अने बीजा जीवनुं पण करी सके, एमां जीवनुं पोताथी अने परथी एम बन्नेथी तत् पण थयुं, तेथी ते मिथ्या अनेकांत छे। आ आपणे गई वखते कर्युं हतुं। हवे आगळ लईए। प्रश्न 106 क्वेश्चन 106 सम्यक अनेकांत अने मिथ्या अनेकांतना दृष्टांतो आपो। अनेकांतनी वात चाले छे, फरी पाछा एना आपणे वधारे उदाहरण लईए। सम्यक पहेला सम्यकना अने पछी मिथ्याना। तो सम्यक अनेकांत अने मिथ्या अनेकांतना दृष्टांतो एमां पहेलू छे आत्मा पोतापणे छे। आत्मा पोतापणे छे अने परपणे नथी एम जाणवू ते साचू अथवा सम्यक अनेकांत छे। बे अंत कया अहीं अनेक अंत, एक करता वधारे एटले अनेक। अनेक शब्द जे शब्द आपणे वापरीए छीए गुजराती भाषामां एमां खरेखर तो बे शब्द थाय छे। अन एटले नहीं अने एक एटले एक नहीं एटले एक करता वधारे एटले अनेक। अनेक शब्दनो अर्थ एटले अनेक अंत। पछी त्रीजो आपणे अनेकांत शब्दमां त्रीजो शब्द ए छे अंत, अनेक अंतवाळू, एक करता वधारे अंतवाळू एटले अनेक अंतवाळू एवुं अनेकांत। अने सम्यक एटले साचू। सम्यक अनेकांतमां अहींया बे वस्तु थई ने, आत्मा पोतापणे छे ए एक वात अने परपणे नथी ए बीजी वात। एटले बंने वातने लीधी ने प्रश्न ए थाय के पोतापणे छे पछी परपणे नथी एम कहेवानी शुं जरूर? एवुं ना कहीए तो न चाले। पोतापणे छे तो पछी परपणे न कहीए तो शुं जरूर छे? एटलू शुं करवा वधारे करो छो? अमने एटलू वधारे याद राखवू ने? એમ નથી, બંને વાત છે। અસ્તિથી અને નાસ્તિથી આપણે બે પ્રકારે વસ્તુના સ્વરૂપને જોઈએ છીએ। એક છે એટલે હોવા પણ શું છે અને શું નથી, શેના પણ નથી એમ દર્શાવી અને આપણે એની સીમા બાંધી લઈએ છીએ। એની સીમા નિશ્ચિત કરીએ છીએ કે આ આટલું જ, પછી બીજું આગળ નહીં। આપણે એમ કહીએ કે આત્મા પોતાપણે છે, અને જો આપણે એમ સાથે ન લઈએ કે પરપણે નથી, જો એમ ન લઈએ તો પછી પોતાપણે છે અને પરપણે છે એવું પણ કોઈક અર્થ કરે. એટલે આત્માની સાથે જે સદાય રહેલું શરીર છે એના પણે પણ કોઈક માને કે આત્મા પોતાપણે છે અને શરીર પણ છે. અને બીજા બધા મોટાભાગના દર્શનમાં, મોટાભાગના દર્શન એટલે ધર્મો, જે નૈયાયિક ધર્મ ને વેદાંત ને બધા ઘણા બધા ધર્મો જે છે ને, આસ્તિક દર્શન છે, આસ્તિક ધર્મ છે, એમાંના ઘણામાં એવું છે કે શરીર જે છે એમાં પણ જીવ છે એમ કે એવી માન્યતા લોકો ધરાવે છે. શરીરમાં પણ જીવ એમ કે આત્મા, આત્મા જે છે એ પોતામાં તો હોય જ કે બરાબર છે, પણ શરીરમાં છે ને એમ કે શરીરમાં વ્યાપેલો છે. આ માન્યતા તો બધાને છે કે શરીરમાં આત્મા વ્યાપેલો છે એટલે તો શરીર હલે છે, નહીં તો શરીર હલે ક્યાંથી? શરીર શ્વાસ લે છે, આ બધું કરે છે તો ક્યાંથી? કે આત્મા છે તો કરે છે ને. આ માને તો 80% જૈનોના મનમાં પણ એમ જ વર્તે છે કે શરીરનું હલનચલન, શ્વાસ લેવો, બોલવું, ચાલવું, આ કઈ જે કઈ બધું થાય છે એ આત્મા છે તો થાય છે, આત્મા ઉડી જાય, નીકળી જાય ત્યાર પછી ક્યાં થાય છે? એ માન્યતા તો છે જ. આ વસ્તુ જે આપી એમાં પરપણે નથી, એમાં એ વાત આવી જાય છે કે આત્મા શરીરપણે નથી. આત્મા શરીરપણે નથી, બહુ ગંભીર વાત છે અને બધું બહુ બેસાડવી પણ અઘરી છે કે આત્મા શરીરપણે નથી, આત્મા શરીરમાં વ્યાપતો નથી. પાછો પ્રશ્ન થાય કે શરીરમાં વ્યાપતો નથી તો આપણે અનુભવીએ કેમ? દુઃખ અનુભવીએ છીએ, સુખ અનુભવીએ છીએ, આંગળી કપાય છે તો ખબર પડે છે ને આ બધું છે ને એનું શું? બધા પ્રશ્નો ઉપસ્થિત થાય એક વાક્યમાંથી, તો બધી કેટલી બધી સ્પષ્ટતાઓ જન્મે. અને જેને ન સમજાય એ તો પછી ત્યાંથી ચાલ્યા જાય, જૈન દર્શનનો અભ્યાસ જ છોડી દે, આપણે થોડીક સ્પષ્ટતા આની કરી લઈએ, ભલે સમય જાય. પણ આ બધા પ્રશ્નો ઉદ્ભવે ને કે શરીરપણે નથી આત્મા એમ જયારે કહીએ તો એનો અર્થ શું થયો? શરીરપણે ખરેખર નથી? હા, શરીરપણે નથી. શરીર પૂતગળ છે અને આત્મા જે છે તે જીવ છે, એ ચેતન છે, પેલું અચેતન છે. ચેતન ને અચેતન બે ભેગા થાય તો શું થાય? બેમાંથી કોઈનું પણ સાચું સ્વરૂપ રહે નહીં અને દ્રવ્યનો નાશ થાય. જગતમાં જો દ્રવ્યનો નાશ થાય તો પછી અત્યારે જગતનું જે સ્વરૂપ છે એવું ટકી શકે જ નહીં. એટલે એ રીતે બે દ્રવ્ય ભેગા થઈ જાય અને કોઈ ત્રીજું દ્રવ્ય બની જાય એવું બની જાય નહીં. એવું બને તો જગતનું સ્વરૂપ આ રીતે રહી શકે જ નહીં. જગતમાં તો બધું વ્યવસ્થિત છે, બે દ્રવ્યો કોઈ ભેગા થાય જ નહીં, બે દ્રવ્યમાંથી કોઈ પણ દ્રવ્યનો નાશ થાય એવું પણ બને નહીં. એટલે એ વાત તો નક્કી છે કે આત્મા આત્માપણે રહે છે અને આત્માની સાથે રહેલું શરીર શરીરપણે રહે છે. બંને ભિન્ન છે, સાથે રહ્યા છે, એકબીજામાં પ્રવેશતા નથી. એટલે આત્મા પોતાપણે છે પણ શરીરપણે નથી, એ નથી. તો પછી પ્રશ્ન પેલો આપણો રહ્યો ને કે શરીર હલે છે, આત્મા છે ત્યારે હલે છે, અને આત્મા નીકળી જાય છે તો કેમ હલતું નથી? તો અમે તમને સામો પ્રશ્ન પૂછીએ છીએ કે આત્મા શરીર સાથે છે, જીવંત છે, અને છતાંય એને જો લકવો થાય છે તો એની ઈચ્છા છે, છતાં પણ કેમ એનું શરીર હલતું નથી? આત્મા તો ત્યાં છે જ, તો કેમ એ હલાવી નથી શકતો? જો હલાવી જ શકતો હોય આત્મા, એની ઈચ્છા પ્રમાણે આત્મા ઈચ્છા કરે છે કે આ હાથ હલે, પણ એને પેરાલિસિસ થયું છે તો એ કેમ નથી હલાવી શકતો? આત્મા તો છે જ ને ત્યાં. તો એનો અર્થ એ થયો કે શરીરમાં અને આત્મામાં બેમાં ક્યાંક કોઈક રીતે ભિન્નતા રહેલી છે, જુદાપણું છે, એટલે એ નથી કરી શકતો. શરીરને લકવો થયો છે ત્યારે આત્મા એને હલાવી નથી શકતો, એટલે એવા શરીર ઉપર આત્માનું કંઈ જોર ચાલતું નથી. તો શરીરની ક્રિયા શરીરને કારણે થઈ રહી છે. બીજો પ્રશ્ન અમે પૂછીએ છીએ કે આ શરીર જન્મથી મૃત્યુ થાય ત્યાં સુધીમાં કેટલા બધા ફેરફારોને અનુભવે છે? એટલે નાના હોઈએ ત્યારે દુધિયા દાંત હોય પડી જાય, પછી મોટા દાંત થાય, ને પછી યુવાનીમાં અમુક રીતનો દેખાવ થાય, ને પછી જેમ જેમ આગળ વધતા જઈએ, ગરડા થતા જઈએ, વૃદ્ધાવસ્થા આવતી જાય, એમ મોઢા ઉપર કરતલીઓ પડે, વાળ ધોળા થઈ જાય, દાંત પડી જાય, આ બધું તો થાય જ છે. તો આત્મા ક્યાં એને અટકાવી શકે છે? કોઈ પણ આત્મા ઈચ્છે છે કે મારા દાંત પડી જાય, વાળ ધોળા થઈ જાય, મોઢા ઉપર કરતલીઓ પડી જાય, મોઢા ઉપરના શરીર પર બધે એમ કે પિગમેન્ટેશન થઈ જાય, કાળાશ આવી જાય? કોઈ ઈચ્છતું નથી, તો એ થાય છે, અટકાવી શકાતું નથી. અને કોઈ એવું ઈચ્છતું નથી કે પોતે મરી જાય. બધાને એમ છે કે આપણે સારી રીતે, સારી સ્થિતિમાં વધારે લાંબુ આયુષ્ય ભોગવીએ. ક્યાં એવું બને છે? નાની ઉંમરમાં પણ બધા ચાલ્યા જાય છે, આપણે જોઈએ છીએ. એટલે આત્માનો એના કંઈ શરીર ઉપર કાબુ છે, કંટ્રોલ છે એવું છે નહીં, શરીર પણ છે જ નહીં. એ તો એ બંને વચ્ચેનો એવો નિયમિત નૈમિતિક સંબંધ છે કે જયારે એ આત્મામાં એવો વિભાવ ભાવે પરિણામ એટલે એવી ઈચ્છા કરે કે હાથ ઊંચો કરવો છે અને એ વખતે એનું પુણ્ય છે તો એ હાથ એ વખતે ઊંચો થાય છે. એ વખતે શરીરની જે ક્રિયા થવાની તે થઈ રહી છે, એટલે શરીરની ક્રિયા તો ચાલ્યા જ કરે છે, જેમ થવી હોય તેમ થયા જ કરે છે, એના ઉપર તો આત્માનો કોઈ કાબુ કંટ્રોલ છે જ નહીં. બીજી બાજુ આત્માની જે કંઈ ક્રિયા ચાલે છે તે થયા કરે છે, એટલે કે એનું પરિણમન થયા કરે છે. એ બે પરિણમન જે થઈ રહ્યા છે એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક તમને જે બંનેનો સંટ દેખાય, એટલે કે નિમિત્ત નૈમિતિક સંબંધ દેખાય, તો સમજવું કે જેમ આત્મા ઈચ્છું એમ જો થતું દેખાય તો સમજવું કે એ આત્માનો એ વખતે પુણ્યનો ઉદય છે. અને એ આત્મા ઈચ્છે એમ ન થતું દેખાય તો સમજવું કે પુણ્યનો ઉદય નથી, એટલે એ ઈચ્છે એમાં એ શરીર કામ કરતું નથી. આ વસ્તુ છે, એટલે આત્મા અને શરીર જુદા છે જ, એમાં કોઈ વાત છે જ નહીં. એટલે આપણે પ્રશ્ન એ લીધો ને કે આત્મા શરીરમાંથી નીકળી જાય તો પછી કેમ શરીર હલતું નથી, શરીરની કેમ ક્રિયા નથી થતી. હવે એમાં એક ત્રીજી પણ વાત ઉમેરી દઈએ, આ તો વાત આપણે સમાધાન કર્યું કે આત્મા નીકળી ગયા પછી પણ શરીરમાં ફેરફાર તો થાય જ છે. આત્મા નીકળી ગયા પછી પણ શરીરની અંદર ફેરફાર તો થાય જ છે, એ જડ છે તો એ જડ પ્રમાણે પરિણમન થાય છે, એની અંદર કંઈ બિલકુલ કંઈ ફેરફાર નથી થતા એવું તો થતું જ નથી. એની બધી જે ક્રિયા જે થઈ રહી છે શરીરમાં એ તો થઈ રહી છે. કેટલીક ક્રિયાઓ આપણે એમ કહીએ કે બેક્ટેરિયાને કારણે થાય છે, પણ બેક્ટેરિયા પોતાનામાં રહ્યા છે, એના ટોક્સિનને કારણે થાય છે, તો પણ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જે થયા ફેરફારો એ તો પૂતગળના જ છે, શરીરના જ ફેરફારો છે, શરીરનો જ દેખાવ બદલાઈ જાય છે, બધું થઈ જ રહ્યું છે ને. એ બધી ક્રિયા થાય છે, જેમ પેલું ગરડા થઈએ છીએ વૃદ્ધાવસ્થા થાય છે, વાળ ધોળા થાય છે, એવી રીતે આત્મા નીકળી ગયા પછીથી એ શરીરની અંદર જે કંઈ થાય છે એ બધું થાય જ છે. એ કડક થઈ જાય છે કે પછી એ મસલ જે છે એ સ્ટીફ થઈ જાય છે, કે આ બધું જે થઈ રહ્યું છે તો થઈ તો રહ્યું જ છે ને, એ પણ ક્રિયા તો કહેવાય જ ને. એટલે શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. શરીરની અંદર આત્મા વ્યાપતો નથી, શરીર આત્માનું કંઈ કરી શકતો નથી, આત્મા પોતાપણે છે અને પરપણે એટલે શરીરપણે નથી. હવે જો શરીરપણે નથી તો બીજાપણે તો ક્યાંથી હોય, બીજાપણે તો હોવાનો પ્રશ્ન જ નથી, બરાબર છે. એટલે આસ્તિથી અને નાસ્તિથી બંને રીતે આપણે વસ્તુનું સ્વરૂપ લેવું પડે. એવું ન લઈએ ને માત્ર એમ કહીએ કે આત્મા પોતાપણે છે અને પછી પરપણે ને ન લઈએ કે પરપણે નથી એ વાતને નથી લેતા, તો મુશ્કેલી આ થાય કે આપણે એમ પણ થઈ જાય કે શરીરપણે છે એમ પણ થઈ જાય, એટલે એ તો પછી મુશ્કેલી થાય. એ તો જીનેશ્વરની વાણીમાં જે આવ્યું એના કરતા વિરુદ્ધની વાત થઈ જાય. એટલા માટે આપણે બંને રીતે સમજીએ છીએ. એટલે અહીંયા અનેકાંત જે કર્યું છે એ એટલા માટે અનેકાંત કર્યું છે કે ભાઈ આખું બરાબર પ્રમાણથી સમજવું છે ને, તો આ પ્રમાણે પ્રમાણ કહેવાય કે આત્મા પોતાપણે છે અને પરપણે નથી, બંને એમાં બંને દ્રષ્ટિકોણ આવી ગયા, બંને નયથી વાત આવી ગઈ, એટલે એ અનેક નય થયા, અનેક અંત થયા. અને આ નય જે છે, આ અનેકાંત છે, એ કેવું છે, એ સાચું છે, એટલે સમ્યક, બરાબર, એટલે સમ્યક અનેકાંત છે. હવે આગળ લઈએ બીજું, કેમ કે આપણે ઉદાહરણને ઉદાહરણ તરીકે આપણે નથી લેવા માત્ર, પણ ઉદાહરણમાં જે મૂકવામાં આવેલી વાત જે છે ને એને પણ આપણે સાથે સમજીએ. કેમ કે ઉદાહરણ બધા લીધા છે, બધા શાસ્ત્રમાંથી જ ઉદાહરણ લીધેલા છે, તો એ સાથે સાથે આપણે એટલો શાસ્ત્રનો પણ અભ્યાસ થઈ જાય છે, બરાબર. અહીંયા બીજું લે છે કે આત્મા પોતાનું કરી શકે છે અને શરીર આદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી, એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. એ પહેલાના જેવું જ છે ક્રિયા કરવાની બાબતમાં, એમાંનો આપણે પહેલાની અંદર આપણે એનો જવાબ આપણે લગભગ સમજી ગયા છીએ, એટલે વધારે વિસ્તાર આપણે નથી લેતા. શરીર એ પોતાનું કરી શકે છે એ વાતને જરાક થોડીક સમજીએ કે આત્મા પોતાનું શું કરે. ઘણાને તો એ કલ્પના જ નથી હોતી કે આત્મા કંઈ કરે, આત્મા કરતા છે એ વાતને યાદ કરી એટલે બધું યાદ આવી જશે. તો આત્મા શેનો કરતા છે, તો શુદ્ધ અવસ્થામાં એ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. એટલે પોતાનું જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન કરનારો એ આત્મા પોતે જ છે. બીજો કોઈ પદાર્થ આવીને આત્માનું પરિણમન કરાવી દે છે એવું છે નહીં. આત્મામાં અનંત શક્તિ ભરી છે, અનંત વીર્ય ભર્યું છે એમ કહીએ છીએ, પણ વીર્યનો અર્થ શું? એ તાકાત. એ કેવી તાકાત? કે અનંત કાળ સુધી એ આત્મા એ જ સ્વરૂપે ટકીને રહે, અનંત ગુણો સહિત આત્મા એવો ને એવો જ રહે, એવી તાકાત એને ક્યાંથી મળે છે? તો કે એને પોતામાંથી જ એવી શક્તિ મળે છે, એમાંથી જ એવી તાકાત મળે છે કે અનંત કાળ સુધી પોતે એવું ને એવું રહી શકે. એ વીર્ય છે. વીર્ય બીજું કંઈ નથી. આપણે અહીંયા બહાર જોઈએ છીએ વ્યવહારમાં કે બેટરીને ચાર્જ કરવી પડે, પછી એ ડાઉન થઈ જાય ને પાછી ચાર્જ કરવી પડે. અહીંયા આત્માની બેટરી ચાર્જ કરવી ના પડે, એ ડાઉન થાય જ નહીં. એમાં લો પણ ન થાય કે ચાલો થોડો વખત થયો એટલે લો પડી જાય બેટરી ને પછી પાછી, એવું પણ નહીં. એ તો સતત એવી ને એવી જ રહે. એવો વીર્ય ગુણ છે કે જેને લીધે થઈને બધા જ ગુણો એ જ રીતે પરિણમન કર્યા જ કરે. આત્મા પોતે પોતાની રીતે પરિણમન જે કર્યા કરે અને એને જ્ઞાન ગુણમાં, જ્ઞાનની પર્યાયમાં આત્મા અનુભવે, પોતે પોતાના સુખ આનંદને અનુભવે. વર્તમાનમાં એની પર્યાય એવી છે અને એની દ્રષ્ટિ બહાર ફરે છે ને, એટલે એને આત્માનો અનુભવ નથી આવતો. આત્માનો અનુભવ, આનંદનો અનુભવ છે ને, એ છે છે ને છે, પણ છતાંય એને બહારમાં દ્રષ્ટિ થાય છે એટલે એ અંતરમાં જતો નથી, એટલે એને આત્માનો અનુભવ છે ને અનુભવાતો નથી. તમે ટીવી સામે બેઠા હો અને એ વખતે તમારે ફોન આવે તો તમે ફોન વાત કરો, પછી તમારે પૂછવું પડે. બેસાડશો ટીવી સામે, તમને સંભળાય છે, દેખાય છે, છતાંય બીજાને પૂછવું પડે કે શું આવ્યું હમણાં ટીવીમાં, થોડુંક મિસ થઈ ગયું ને. બે ત્રણ મિનિટ, ત્રણ મિનિટ તમે ફોન ચાલ્યો કે પાંચ મિનિટ ફોન ચાલ્યો, તમે ટીવી સામે બેઠા છો, ટીવીનો અવાજ તમને સંભળાય છે, તે છતાંય તમે મિસ કરો છો કે નથી કરતા? થાય છે ને. તમે ત્યાં જ બેઠા હતા તોય મિસ થયું. કેમ મિસ થયું? કેમકે તમારી દ્રષ્ટિ ત્યાં નથી, એટલે કે તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે એ વખતે ફોનમાં ગયું. હતા તો ત્યાં જ, ટીવી દેખાતું હતું, કાન દ્વારા ટીવીનો અવાજ પણ સંભળાતો હતો, પણ તમને પેલો ફોન આવ્યો એટલે તમે ફોનમાં વાત કરવામાં રોકાયા. એટલે આંખથી જુઓ છો, તમારી નજરની સામે ટીવી છે, તમને દ્રશ્યો બધા જતા દેખાય છે, બધું ચાલે છે, પણ છતાંય તમારે પાંચ મિનિટ ફોન ચાલે પછી પૂછવું પડે કે શું આવ્યું હમણાં ટીવીમાં, કંઈક આગળ ચાલી ગયું હોય ને એટલે પૂછવું પડે છે. એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ આપણે જેને કહીએ, અથવા તો આપણે જેને લક્ષ્ય કહીએ, કે આપણી ભાષામાં, આપણે શાસ્ત્રની ભાષામાં એને ઉપયોગ કહીએ, આપણી દ્રષ્ટિ કહીએ, એ ઉપયોગ ક્યાં હતો એ વખતે? તો કે પેલો ફોન ઉપર વાત કરવામાં ઉપયોગ રોકાયેલો હતો. એટલે પેલું ટીવીમાં જે આવ્યું એ આવ્યું, છતાંય દેખાયું નહીં. આંખ ખુલ્લી હતી, દ્રશ્ય આવતા હતા, બદલાતા હતા, છતાંય એ ખ્યાલમાં આવ્યું નહીં. એવું જ કંઈક અત્યારે છે કે વર્તમાન પર્યાયની અંદર આ જીવ બહાર રોકાઈ રહ્યો છે, બહારમાં પોતે રોકાઈ રહ્યો છે અને એની સાથે બહારમાં એટલો ઉત્પ્રોત થઈ જાય છે કે અંદર આત્મામાં એનો અનુભવ જે થવો જોઈએ, શુદ્ધ સ્વરૂપનું પરિણમન થઈ રહ્યું છે અને એને આનંદનો અનુભવ થવો જોઈએ, એ અનુભવ થતો નથી. અનાદિથી એમ જ ચાલે છે, કંઈ અટક્યું નથી. આત્માનું પરિણમન અટક્યું નથી, એટલે કે આત્માના અનંત ગુણોનું પરિણમન કંઈ અટકી ગયું છે એવું નથી. અને આપણે કંઈ નવું ઊભું કરવું પડે છે એવું નથી, કંઈ દીવો સળગાવવા જેવી વાત નથી. નવો દીવો સળગાવીએ એટલે પ્રકાશ થાય એવી વાત નથી, એ તો ચાલી જ રહ્યું છે. દ્રષ્ટિ કરો તો અનુભવ આવશે, દ્રષ્ટિ ત્યાં જતી નથી એટલે અનુભવાતું નથી. દ્રષ્ટિ રોકાઈ ગઈ છે બહારમાં, ટીવી સામે જ બેઠા છીએ, પણ પેલું ટેલિફોન ચાલુ છે તો એની અંદર ધ્યાન રોકાઈ રહ્યું છે, એટલે ટીવીમાં જે દેખાય છે એ સમજમાં આવતું નથી. અત્યારે વર્તમાનમાં એવું જ છે કે મનુષ્યની પર્યાયમાં છીએ અને અનેક જાતના કામોમાં, જગતના કામો સાથે આપણે ઓતપ્રોત થઈ રહ્યા છીએ, એટલે આત્મામાં જે ચાલી રહ્યું છે એ દેખાતું નથી, સમજાતું નથી, અનુભવાતું નથી. ગુરુદેવ એ જ કહે છે કે તું આત્મામાં જા ને ભાઈ, બધું અંદર પડ્યું છે, તારે ક્યાંય કંઈ લેવા જવાની જરૂર નથી બહારમાં. તું જે આનંદ બહારમાં શોધી રહ્યો છે, જે સુખની કલ્પના બહારમાં કરી રહ્યો છે, ત્યાંથી તું પાછો વળ પ્રભુ, તું પાછો વળ, ત્યાં ક્યાંય સુખ નથી, નકામાં ફાંફા મારવાનું છોડી દે. તે અનાદિથી આ જ કર્યું છે, હવે અમે તમને કહીએ છીએ કે ત્યાંથી પાછા વળો અને પ્રભુ તમે અંતરમાં જાઓ. અને એ જ જ્ઞાની પુરુષોએ વાત કરી છે, મહાપુરુષોએ પણ એમ જ કહ્યું છે. એટલે એની દ્રષ્ટિ જો આત્મામાં જાય તો એને બધું બરાબર જણાય. તો આપણે એ વાત કરતા હતા અહીંયા કે આત્મા પોતાનું કરી શકે છે, તો એ પોતાનું શું કરી શકે છે? તો કે પોતે શેનો કરતા છે એની વાત હતી, એના ઉપરથી આપણે વાત લીધી. તો કે પોતે પોતાના સ્વરૂપે એ પરિણમે જ છે, પોતાના સ્વરૂપે એ પરિણમવાનું ક્યારેય એનું બંધ થયું જ નથી, એમનું એમ જ એવું ને એવું શુદ્ધ પરિણમન થયા જ કરે છે, થયા જ કરે છે, એ વાત હતી. અને બીજો પાર્ટ આમાં કહ્યો કે આત્મા પોતાનું કરી શકે છે અને શરીર આદિ પર વસ્તુઓનું કાંઈ કરી શકતો નથી, એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. એટલે કે શરીરનું કાંઈ કરી શકતો નથી એની વાત આપણે પહેલા પાર્ટમાં તો પહેલા પ્રશ્નમાં આપણે કરી કે શરીરનું નથી કંઈ કરી શકતો, એટલે વધારે વિસ્તાર આપણે એનો નથી કરતા. પણ એટલું સમજીએ છીએ કે શરીર તો ઠીક છે, બહારના કોઈ પણ પદાર્થ છે એ પણ છે, કે આપણા પુત્ર પુત્રી આ તે બધાનું આપણે જે માનીને બેઠા છે ને કે હું એનું કરું, હું એને ભણાવું, હું ના હોઉં તો એ ભણી ન શકે, હું ના હોઉં તો મોટા ન થાય, એ માન્યતા મનમાંથી આપણે કાઢવાની જરૂર છે. શરીરનું ના કરી શકે એ તો આપણે ડિસ્કસ કર્યું, પણ સાથે સાથે આ માન્યતા કાઢવાની જરૂર છે કે મારા છોકરાઓ મારા વગર કેવી રીતે મોટા થાય. અમે છોકરાઓને મોટા કરીએ છીએ, છોકરા એમની લીધે જ મોટા થાય છે પ્રભુ. એમના શરીર એમને કારણે એ પૂતગળની પર્યાય એમની જે થવાની તે થાય છે, છોકરાઓનું જે ડેવલપમેન્ટ થવાનું છે એ એમના પુણ્યને કારણે થાય છે, નહીં કે આપણે કારણે. આપણે સંસ્કાર આપીએ છીએ એમ તો આપણે નિમિત્ત કહેવાય કે ભાઈ આપણે હતા તો એમને એવું થયું, પણ એમને એ નિમિત્ત મળવાનું હતું એ એમનું પુણ્ય હતું. તમે એને મા બાપ તરીકે મળવાના હતા એ એમનું પુણ્ય હતું, અને તમારું એ પુણ્ય હતું કે તમને એ છોકરા તરીકે મળવાના હતા. આવું જ પુણ્ય હતું બંનેનું સામ સામે. એમને સંસ્કાર મળ્યા અને એ પછી મોટા થઈને એમ કે અમને અમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા જૈનના, એ એમ કે એટલે તમારો ઉપકાર માને, પણ એથી કરીને એમ નથી, એ તો એમને એ પડવાના જ હતા એ સંસ્કાર, એમનું એમ જ થવાનું હતું, તમે નિમિત્ત એમાં થયા. એટલે હું નહીં હોઉં તો મારા છોકરાઓ કેવી રીતે મોટા થશે એવી ચિંતા કરવાની જરૂર નથી. આપણે બરાબર છે સારા સંસ્કાર આપવાનું, બધું પુરુષાર્થ કરીએ, બધું કરીએ, પણ એમ માની લેવાની જરૂર નથી કે આપણા વગર છોકરાઓ નિર્માલ્ય થઈ જશે, મોટા બરાબર થશે જ નહીં, એમને સંસ્કાર પડશે જ નહીં, એમનું શું થશે, આ જગતમાં ક્યાંય ખોવાઈ જશે, એવું પ્રભુ માનવાની જરૂર નથી. એ પુણ્ય લઈને આવ્યા છે ને, કદાચ તમારા કરતા સારું પુણ્ય લઈને આવ્યા હશે તો તમારા કરતા પણ એ સારી દશા પ્રગટ કરશે. તમે તમારું કર્તવ્ય જે છે તે પ્રમાણે બરાબર છે કે તમારી સાથે જે રહેલા હોય એમાં તમે સદભાવના ધર્મની ભાવના એ ફેલાવો, એનો વિસ્તાર કરો, એ પ્રભાવના કરો, એ વાત બરાબર છે, તમારું કર્તવ્ય છે. પણ તમે એનું અભિમાન નહીં કરો કે તમે આપ્યા સંસ્કાર એટલે એને નૌકાર મંત્ર આવડ્યા, એમ માન મનમાંથી કાઢી નાખો. અહીંયા મા બાપને બધાને એ જ છે કે અમારા છોકરાને પહેલા કંઈ નહોતું આવડતું અને મેં બરાબર ભણાવ્યું એટલે હવે બધા છોકરાઓ હવે આત્મસિદ્ધિ બોલતા થઈ ગયા. પ્રભુ એ આત્મસિદ્ધિ બોલે એવું એનું પુણ્ય જ હતું કે એ આત્મસિદ્ધિ બોલે, બરાબર છે. એટલે કોઈનું કાંઈ કરી શકતો નથી આ આત્મા, એ વાત લેવી. જે થાય છે તે થવાનું છે તે થાય છે, બરાબર છે. કોઈ કે માઇક્રોફોન પ્રભુ ચાલુ રાખ્યું છે તો બંધ કરવા વિનંતી છે. મને પડઘા પડે છે અને ઇકો સંભળાય છે. આપના માઇક્રોફોન પ્રભુ મ્યુટ કરો, *6 દબાવીને. હવે આગળ વાત લઈએ. આત્મા પોતાનું કરી શકે છે અને શરીર આદિ પરનું પણ કરી શકે છે. પોતાનું કરી શકે છે અને શરીર આદિ પરનું પણ કરી શકે છે એમ જાણવું તે મિથ્યા અનેકાંત છે. બીજાનું પણ કરી શકે છે એમ રાખીએ તો મિથ્યા થઈ જાય. બીજાનું ક્યાંથી કરે? બીજાનું કરી શકતો નથી, એ ભૂલ ભરેલી માન્યતા છે, એને છોડવાની છે. બસ કામ આટલું જ કરવાનું છે કે આપણને અનાદિથી એવા સંસ્કાર પડ્યા છે કે હું કંઈક કરું છું, બીજાનું કરું છું, કરું છું, કરું છું, એ વાતને છોડવાની છે. પછી લોકો દલીલ ખોટી કરે છે, જેને ધર્મમાં આવવું નથી, સમજવો નથી ધર્મ, અને માત્ર મસ્કરી કરવી છે, એ લોકો પછી જાત જાતની વાત કરે છે, એની વાતમાં આવવું નહીં. તો કે આ લો રોટલી કરી તો આ રોટલી એમનેમ થઈ જાય છે, અમે કરી ત્યારે થઈ કે એમનેમ થઈ, તમે કોઈક આત્મા આત્માની વાત કરો છો પણ શું છે ને કે રોટલી ક્યાં થાય છે એમ. પ્રભુ રોટલી રોટલીના કારણે જ થાય છે, તારા ભાવ રોટલી કરવાના હતા, બીજું કંઈ નથી. અમે તો એમ કહીએ છીએ કે રોટલી જ્યારે થવાની હતી એ વખતે તને એવા ભાવ આવે જ કે હું રોટલી વણું, હું રોટલીને સીજવું, એવા જ ભાવ આવે. રોટલી ન થવાની હોય ત્યારે તને એવા ભાવ ના આવે, અને એ દિવસે રોટલી થવાની હોય તો જ થાય, નહીતર પૂરી થાય. તમે સવારથી નક્કી કરીને બેઠા હોય ને તો જ થાય. અચાનક મહેમાન આવી જાય એટલે તમારો પ્રોગ્રામ આખો કે ના, હવે આજે રોટલી નહીં, હવે આજે પૂરી જલ્દી જલ્દી તળી નાખો. નથી થતું વ્યવહારમાં, આપણે જોઈએ જ છીએ બહેનોને પૂછો. એટલે જ્યારે જે થવાનું છે તે જ થાય છે, એમાં આપણે આપણું અભિમાન છે ને એ છોડી દેવું. મેં કર્યું એ કરતા ભાવને જ છોડવાનો છે. બધું બરાબર છે, જગત વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત જ થઈ રહ્યું છે, જગતના બધા જ પદાર્થો બધું બરાબર વ્યવસ્થિત છે. તમે હશો તો પણ વ્યવસ્થિત રહેવાનું છે, નહીં હો તો પણ વ્યવસ્થિત રહેવાનું જ છે. તમે જે કંઈ કાર્ય કરો છો એ ભલે કરો, તમે જોબ કરો છો તો ભલે કરો, બરાબર છે, પણ એમાં તમારું જે કરતાપણું અને તમારું અભિમાન છે ને એને છોડવાનું છે. હું કરું છું ને હું ન કરું તો આ ન થાય, એ વાતને છોડી દો. એ એમ જ થવાનું છે ત્યારે તમારા ભાવ એમ છે. પછી એ ભાવમાં તમે એવા રાચી રહો કે તમે અભિમાન કરો તો પછી મુશ્કેલી છે. એ ભાવમાં એવા રાચી નહીં રહેવું ને એ વખતે તરત એનાથી છૂટા પડવું કે આ આ જોબ કરીએ છીએ ને આ કામ થયું ત્યારે આપણને એમ થાય કે ચલો મેં આ કામ ફિનિશ કર્યું, આજે મેં આ આટલું કમ્પ્યુટરનો જોબ જે લઈને બેઠા છે તો મેં આ પ્રમાણે કોડિંગ કર્યું ને આટલા એમ કે 500 લાઇનનો આખો કોડ લખી નાખ્યો, 500 લાઇનનો કોડ લખ્યો, આખું સોફ્ટવેર બનાવી દીધું. પછી તરત પાછા વાળું કે ભાઈ એ સોફ્ટવેર તો બનવાનું બન્યું, મને એ વખતે એવો ભાવ આવ્યો તો હું તો ભગવાન આત્મા એનાથી જુદો, તરત પાછા વળી જવું એટલે અભિમાન બધા તૂટી જાય. એવી સરળતા પ્રાપ્ત કરવી. કોઈક 3-4 મીઠાઈ ઘરમાં બહેનો બનાવી લે અને પછી કાંઈ તો આટલી મીઠાઈ મેં બનાવી, આટલી મીઠાઈ બનાવી અને બીજા બે જણને ફોન કરીને વાત કરે, કેટલો માન પસાય પોસાય, કેટલું અભિમાન થાય અને કેટલું મનમાં અહંકાર રહે, રાત્રે પણ રહે, બીજે દિવસે પણ રહે, ત્રીજે દિવસે પણ રહે અને પછી છોકરાઓ તમે ખાઓ મેં બનાવી છે બનાવી છે, 5 દિવસ જ્યાં સુધી મીઠાઈ પૂરી ન થાય ત્યાં સુધી અભિમાન રહે કે નહીં. હવે એને બદલે જો એમ રહે મીઠાઈ કોણે બનાવી, કોણ બનાવે મીઠાઈ, મીઠાઈના કારણે બની, મને એવો ભાવ આવ્યો એ વખતે અને મીઠાઈ બનવાની હતી ને બની, હું તો ભગવાન આત્મા મારે ને એને કંઈ નહીં, જો આમ કરીને સંકેલી લે એ જ વખતે તો પછી 5 દિવસ સુધી જે ભાવ પેલા ચાલવાના હોય અભિમાનના એ ચાલે નહીં. એટલે ધર્મમાં પ્રભુ સમજવાનું આ જ છે, ધર્મમાં જીવનમાં ધર્મને સાથે ને સાથે સાંકળી લેવાનો છે. ધર્મ જુદો 2 કલાક માટે જુદો અને પછી જુદું એમ નથી, એમ જે લઈને બેસે એ ક્યારેય સમ્યક દર્શન પ્રગટ ન કરી શકે. ભલે આ ભાવમાં સમ્યક દર્શન ન પ્રગટ થાય પણ સાચું જેમ છે તેમ આપણે સમજીએ તો એટલું તમને અનુસંધાન મળી રહેશે કે તરત બીજા ભાવમાં તરત તમને આગળ વધવા માટે ના બધા જ સંયોગો પ્રાપ્ત થાય, સમ્યક દર્શનની નજીક સુધી પહોંચી શકાય છેવટે ન થાય તો. પણ એ દરેક સમયે જાગૃતિ રાખો ને તો એવા પાપના આશરો થતા જ નથી અને સરળતા રહે છે, વિકલ્પો ઓછા થઈ જાય છે, અભિમાન પણ એટલું આવતું નથી અને બહુ જલ્દીથી આગળ વધાય છે. આત્મામાં જલ્દી જવાશે પ્રભુ, બહુ સહેલાઈથી જવાશે, અઘરું નથી, આત્મામાં જવું કંઈ અઘરું નથી. તરત એ જ વખતે વિચાર કરી લેવો કે આ તો બનવાની હતી તો બની મીઠાઈમાં, આપણે શું કર્યું, હું તો ભગવાન આત્મા. દરેક થોડીક વાર થાય ને પાછા યાદ કરી લેવું કે હું તો ભગવાન આત્મા, આ તો જે થવાનું તો થયું, મેં એવા ભાવ કર્યા એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, મારે કંઈ એવા ભાવ કરવાની જરૂર નથી, એ થવાનું તો થયું. એટલે બધા જ કામો તમે કરો છો છતાંય એનું કરતાપણું છોડી દો છો. અકર્તા ભાવે કામ કરવા, અકર્તા ભાવે પણ કામ થઈ શકે છે, કામ થાય ને છતાંય આપણે એનું કરતાપણું છોડી દઈએ. એ જ રીતે ભોગતાપણાની બાબતમાં પણ એમ જ કે આ બધું કોણ ભોગવે, હું ક્યાં ભોગવવા વાળો, મને ક્યાં એવા ભાવ આવ્યા, એમ કરીને પાછા વળી જઈએ કે આવું ભોગવવાના મને ક્યાં ભાવ આવ્યા, હું ભગવાન આત્મા એનાથી જુદો. બસ આટલી દ્રષ્ટિ અપનાવીને વારે 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 એ કરવું. આ શાસ્ત્રમાં જે વાક્ય જે આપ્યા હોય છે એમાંના 2-4-5 વાક્ય એવા હોય કે એને વારંવાર યાદ કરવાના, હું ભગવાન આત્મા. જો એક સરસ વાક્ય હું આપું આજ, બીજું વારંવાર ઘણા વાક્ય આપીએ છીએ, એક આ છે, પ્રભુ માફ કરજો, તું ભગવાન છો તો ભગવાન થઈને રહે ને, આ એક વાક્ય છે, મેં મારે માટે બહુ અપનાવ્યું છે. વારંવાર જયારે જયારે હું કંઈક આમાં તેમાં ખૂંપી જાઉં ને કંઈક વાતમાં બજામાં પડું તો પછી એમ થાય કે તું કોણ છો, ભગવાન છો તો પછી ભગવાન થઈને રહે ને, ભગવાન થઈને રહે એટલે કે આ બીજું બધું તને શોભે છે, બીજું બધું તું લઈને બેઠો છે, તારું કામ છે, તું લઈને બેઠો છે, તું આ બધી પંચાયત ને આ ભાજી ભાનગઢ ને આ બધા ડિસ્કશન્સ ને બધા એમાં તું ક્યાં અટવાયો પ્રભુ, તારે શું છે, તું ભગવાન છો, તને તું કેવળી ભગવાનના જ્ઞાનમાં ભગવાન તરીકે આવ્યો છો, હવે તારે પછી બીજું શું જોઈએ છે, એમણે કહ્યું તો તને વિશ્વાસ નથી, બીજો આવીને કહી જાય તો એનો તને વિશ્વાસ, તને બીજો આવીને એમ કહી જાય કે તમે મોટા જ્ઞાની છો તો બહુ ખુશ થવાનું, પેલા કેવળી ભગવાને તને ભગવાન કહ્યો તો એનાથી બીજો વધારે તારે આનંદ શું હોય તારા માટે, બીજા વખાણ કરે એ ગમે છે, હવે એ જે વખાણ કરનાર છે એની તો યોગ્યતા કંઈ નથી, લાયકાતે કંઈ નથી, સામાન્ય માણસો જે છે એ 5 જણા આવીને કહે કે તમે બહુ મોટા, તમારું બહુ જ્ઞાન સારું, તો તો તું બહુ હર્ષિત થઈ જાય અને પ્રભુએ તને કહ્યો કે તું ભગવાન સિદ્ધ સમાન છો તો એનો તને આનંદ નથી, એમની વાત માનીને સ્વીકારી લે ને પ્રભુ કે તું ભગવાન છો તો પછી તને શું શોભે, તું ભગવાન છો તો તને જે શોભે એ પ્રમાણે કર, તારા ઉપર છોડ્યું. ગુરુદેવે કહે છે ને ભગવાન છો, કઈ વાતે તું અધૂરો, કઈ વાતે તું અધૂરો છો, શું લઈને બેઠો છે, તારે હવે ક્યાં જવું છે, બધી વાતે તું કહેતો, આખું સરસ ગાય છે, ગીત ગાય, સરસ ગીત છે. આપણે આગળ લઈએ, ત્રીજું છે અહીંયા કે આત્માને શુદ્ધ ભાવથી ધર્મ થાય, આત્માને શુદ્ધ ભાવથી ધર્મ થાય. જો શુભ ભાવ નથી, શુદ્ધ ભાવથી ધર્મ થાય. અને શુભ ભાવથી ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. આત્માને શુદ્ધ ભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી ધર્મ ન થાય. શુભ ભાવથી શું થાય? શુભ ભાવથી બંધ થાય. શુભ ભાવથી આશ્રવ થાય અને બંધ થાય. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ ન હોય, એટલે મોક્ષ થાય જ નહીં. તો શુભ ભાવ જે છે એને છોડી અને શુદ્ધ ભાવમાં જવાનું છે. શુદ્ધ ભાવમાં જવાનું છે તો શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવાનું છે. દહીંમાં અને દૂધમાં બે બાજુ ન રહેવાય, આપણે કહીએ છીએ ને કહેવતમાં, બે બાજુ ન રહેવાય. એટલે શુભમાં રહીએ ને શુદ્ધમાં રહીએ એમ ન થાય. શુદ્ધમાં જવું હોય તો શુભને છોડવું પડે. હવે આ વાત કરીને એટલે કેટલાકને બહુ તકલીફ થઈ જાય કે તમે શું વાત કરો, તમને તમે પાપમાં લઈ જાવ. અરે અમે તો તમને શુદ્ધમાં જવા માટે થઈને કહીએ છીએ શુભ છોડવાનું. અમે ક્યાં તમને પાપમાં જવા માટે, અશુભમાં જવા માટે થઈને નથી કહેતા. શુભ છોડવું છે એટલે કે જયારે શુદ્ધમાં જવું છે એટલા માટે થઈને એમ નથી કહેતા કે તું અશુભમાં જા. તું શુદ્ધમાં ન હોય તો શુભમાં રહે. શુદ્ધમાં નથી, તું આત્મામાં નથી જતો તો પછી શુભમાં રહે, એ તો નિશ્ચિત વાત છે. અશુભમાં જવાની તો વાત જ નથી, અશુભમાં જવાની તો કોઈ વાત જ છે જ નહીં. પણ તું શુભમાં ને શુભમાં પકડીને બેસી રહીશ ને તો નહીં જવાય શુદ્ધમાં, એ વાત છે. અહીંયા તો જે અશુભમાં નથી અને શુભમાં છે એને કહેવાનું છે. જે અશુભમાં છે એની સાથે કોઈ વાત નથી, એની સાથે તો કોઈ ચર્ચા જ નથી. એને તો પહેલા કહીએ જ છીએ કે તું જે લઈને બેઠો છે અશુભ એ તો વાત જ નથી. પણ શુભમાં પછી એ પકડીને બેસી ગયો છે કે શુભ ભાવથી જ ધર્મ થાય. ધર્મ એટલે ધર્મ કોને કહીએ છીએ આપણી વ્યાખ્યા પ્રમાણે, કે જે મોક્ષ માર્ગ છે એને ધર્મ કહીએ, જે મુક્તિનો માર્ગ છે એને ધર્મ કહીએ, જેના દ્વારા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ ધર્મ છે, જેના દ્વારા ચારિત્રની પ્રાપ્તિ થાય નિશ્ચય ચારિત્રની એ ધર્મ છે, જેના દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ ધર્મ છે. એટલે એ ધર્મ જે છે એવા ધર્મને માટે થઈને શુદ્ધ ભાવ જોઈએ. શુદ્ધ ભાવને બદલે શુભ ભાવથી ધર્મ માનીએ કે એમાંથી ધીરે ધીરે આગળ વધતા વધતા શુદ્ધમાં જવાશે, એવું બને જ નહીં. 80% જૈનોની માન્યતા એવી છે કે શુભ કરો અત્યારે અને પછી શુભમાંથી આગળ વધતા ધીરે ધીરે શુદ્ધમાં જવાશે, એવું બને નહીં. બંને દિશા ઉલટી છે. શુભ છે તે બંધનું કારણ છે, શુદ્ધ છે તે નિર્જરાનું કારણ છે, સંવરનું કારણ છે, એ અબંધનું કારણ છે. એટલે બંને ઉત્તર દક્ષિણ જેવો છે. તમે ઉત્તરમાં જતા હોવાને પછી કે દક્ષિણમાં જવાશે એવું બનતું નથી. ઉત્તરમાં જ પછી જવાય, દક્ષિણમાં ન જવાય. એટલે શુભમાં જશો તો શુભમાં જ રહેવાશે. શુભમાં 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 જ પુણ્યનો બંધ પુણ્યનો બંધ થયા કરશે, નવા ભાવ કરાવવા પડશે. પણ શુદ્ધનો પુરુષાર્થ કરશો તો એ દિશા જ આખી જુદી છે. અને શુદ્ધના પુરુષાર્થ દ્વારા જે કંઈ પુણ્ય સાથે જે બંધાય છે એ તમને ભવિષ્યમાં શુદ્ધ માટે થઈને સારા સંયોગો પ્રાપ્ત કરાવે. ઘણાને ડર અંદર મનમાં પેસી ગયો હશે કે પુણ્ય નહીં કરીએ ને તો ક્યાંક પછી અડાવડા ત્રીજી અંચમાં જતા રહીશ, એના કરતા પુણ્ય તો કરો. એવું પુણ્ય કરવાની જરૂર જ નથી, એવા પુણ્યની જરૂર નથી. એ બધા પુણ્ય જે છે ને એ પ્રમાણે કરેલા, એ સામાન્ય પ્રકારના પુણ્યને લીધે થઈને ધારો કે દેવલોક મળે ને તો પણ એ મિથ્યા દ્રષ્ટિ સહિત જે દેવ થયો છે ને એ તો ત્યાં જઈને પણ શું કરે. એ દેવ બીજા મોટા દેવો હોય ને એની ઈર્ષા કરે, બીજા વધારે રિદ્ધિ સિદ્ધિવાળા દેવો હોય ને એની ઈર્ષા કરે. અને એને તો તૃષ્ણા ખૂબ હોય કે પેલા દેવને આટલું બધું મળ્યું ને મને આટલું જ મળ્યું. અને બીજા મોટા દેવ હોય ને એની પાસે એવા પ્રકારે કામ પણ કરાવે. એટલે એમાં તો એને એ તો માનસિક રીતે પરિતાપ જ અનુભવે છે, એ તો દુઃખી જ છે. એટલે એવા દેવલોકનો કંઈ અર્થ જ નથી. દેવલોકમાં કંઈ સારું છે એવું નથી. ઉલટું ઘણી વખત તો એવું થાય કે અહીંયા બધા એને મોટો કર્યો હોય, તમે મોટા મોટા અહીંયા થોડું ઘણું પૂર્ણ કરતો હોય ને શુભ એટલે, અને જેવો દેવલોકમાં એ જન્મ લે એટલે જાતિ સ્મરણ જ્ઞાન થાય, અને ત્યાં નાના દેવ તરીકે જન્મ્યો હોય. જાતિ સ્મરણ જ્ઞાન દરેકને થાય, દેવને અને તિર્યંચને બધાને જન્મે તરત ખબર પડે કે હું ક્યાંથી આવ્યો. હવે ક્યાં ખબર પડે કે આપણે અહીંયા તો આપણે 100 માણસોને આપણે સમજાવતા હતા, શીખવાડતા હતા, આપણે તો મોટા સ્પીકર હતા, બધાને ભણાવતા હતા, અને ત્યાં તો બધા પછી પાછા બધા આપણને હાથ જોડતા હતા અને થોડું ઘણું શુભ કરતા હતા. અને અહીંયા દેવલોકમાં આવ્યા અને ત્યાં તો કોઈ ગણાય નહીં, સામોએ જુએ નહીં કોઈ, એના કરતા તો ક્યાંય કેટલાય લોકો આગળ હોય, પ્રાપ્તિ પણ ઓછી થઈ હોય. એટલે બિચારો કેવો થઈ જાય કે અહીંયા તો કોઈ ગણતું જ નથી. ઉલટા એને તો બધા મોટા દેવો હોય એ તો એની પાસે કરાવડાવે, ઉલટું એની ઈચ્છા પ્રમાણે કરાવડાવે કામ. આવી દશા થાય એટલે ખૂબ એને તો આ માનસિક ત્રાસ થઈ જાય. નાના દેવોને આવું થાય અને પછી બિચારા એને લીધે થઈને આર્થ ધ્યાનને લીધે થઈને તિરિંજમાં જાય. એટલે દેવલોક કંઈ સારું નથી. મિથ્યા દ્રષ્ટિને માટે મિથ્યાત્વ સહિત જે દેવમાં જાય કઈ સારું નથી, એમાંથી તો તિર્યંચમાં નક્કી જવાનો છે. ઈર્ષા ઈર્ષા ઈર્ષા, બીજું કઈ જ હોય નહીં એને તો. અને ત્યાં તો કઈ વ્રત ને તપ તો થતા નથી મનુષ્યમાં, તો એ તો થાય એ થાય નહીં, એટલે શું કરે આખો દિવસ, એમાં ને એમાં જ રહે ઈર્ષામાં, એવી દ્રષ્ટિ છે. તો પછી એવા દેવ થવા માટે થઈને શુભનો કોઈના મનમાં વિચાર આવતો હોય કે આ તિરિંચમાં ન જવું પડે એટલે આપણે પુણ્ય કરી લઈએ, ને એ રીતે જે શુભ ભાવથી જે પ્રવર્તતા હોય એમને માટે વાત છે કે પ્રભુ તને શુભની ચિંતા તારે કરવાની જરૂર નથી, તું શુદ્ધનો પુરુષાર્થ આદરીશ એટલે તને એવું પુણ્ય થશે જ. કેવું પુણ્ય થશે? કે ઉત્કૃષ્ટ પુણ્ય થશે, જેને આપણે પુણ્યાનુબંધી પુણ્ય કહીએ છીએ. અને એ પુણ્યાનુબંધી પુણ્ય તને ભવિષ્યમાં એવા સંયોગો પ્રાપ્ત કરાવશે કે જેને લીધે થઈને તું તારા શુદ્ધના પુરુષાર્થમાં વધારે આગળ વધી શકે. જે ખેતરની અંદર 100 મણ ઘઉં થાય, એ 100 મણ ઘઉંની સાથે 1000 મણ ઘાસ થાય થાય ને થાય. તારે ઘાસ જુદું વાવવાની જરૂર નહીં, તું ચિંતા છોડી દે. તારા બળદને માટે થઈને, તારા ગાય ભેંસને માટે થઈને તારે એને માટે નવું ઘાસ વાવવું નહીં પડે પ્રભુ. તને 1000 મણ ઘાસ આમના મફતમાં મળવાનું જ છે. તું 100 મણ ઘઉંનો પુરુષાર્થ કર, એટલે કે તું શુદ્ધનો પુરુષાર્થ કર. શુદ્ધના પુરુષાર્થમાં તને પુણ્યાનું બંધી પુણ્ય સહજ રીતે આમનામાં જ પ્રાપ્ત થવાનું છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. તને ગતિ પણ સારી થશે અને એવા અનુસંધાન પણ સારા મળશે, સંયોગો પણ સારા પ્રાપ્ત થશે, તને નિમિત્તો પણ સારા મળશે, બધું જ પ્રાપ્ત થશે. પુરુષાર્થ શુદ્ધનો જ હોય, શુભની ચિંતા કરવાની જરૂર નથી. અને શુદ્ધનો તું પુરુષાર્થ કરીશ એટલે સહજ રીતે તું શુભમાં જ રહીશ. કેમ કે શુદ્ધમાં તો તું કેટલો વખત રહે? થોડી ક્ષણો પૂરતો રહે. એટલે શુભ ભાવથી ધર્મ નથી થતો, એ વાતને પકડવાની છે આપણે. આત્માને શુદ્ધ ભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અને એકાંત છે. આત્માને શુદ્ધ ભાવથી ધર્મ થાય અને શુભ ભાવથી પણ ધર્મ થાય એમ જાણવું તે મિથ્યા અને એકાંત છે. કોઈકને એમ હોય કે ના ના, પણ આપણે શુભે કરીએ તો શું, શુભથી પણ ધર્મ? તો ના, શુભ શુભ છે, શુભથી ધર્મ નથી, શુભથી બંધ એમ જ લેવું પડે. શુભથી ધર્મ થાય એમ ન લેવાય. શુભ જે છે તે બંધનું કારણ છે, તો બંધ જ કહેવાય. શુભ કરતા કરતા શુદ્ધમાં ન જવાય. આ બધા જે છે ને પ્રિન્સિપલ્સ છે, એમાં તમે ભાઈ કોઈ ફેરફાર ના કરી શકો, એ એમ જ છે. શુભ છે તે શુભ જ છે, બંધનું કારણ છે તો બંધનું જ કારણ છે. એ નિર્જરાનું કારણ થઈ શકે જ નહીં. જે બંધનું કારણ હોય નિર્જરાનું કારણ કેવી રીતે થાય? એટલે શુભથી પણ ધર્મ માનવો અને શુદ્ધથી પણ ધર્મ માનવો એ તો મિથ્યા વાત થઈ. એ અનેકાંત તો થયું, પણ કેવું અનેકાંત થયું? મિથ્યા અનેકાંત થયું. તો એવું મિથ્યા અનેકાંત છોડવું, ધર્મને સમજવો. જો આપણે એકલા દ્રષ્ટાંત નથી કરતા, પણ દ્રષ્ટાંતમાં જે ભરેલી વાત જે છે ને ધર્મની વાતને, એને પણ આપણે સાથે ને સાથે સમજીએ છીએ. દ્રષ્ટાંત તરીકે તો સમજ્યા, એ તો બહુ સહેલું છે, સમજાઈ ગયું, બરાબર છે. તો હવે એના પછી કહે છે કે નિશ્ચયને આશ્રય ધર્મ થાય અને વ્યવહારના આશ્રય ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અને એકાંત છે. નિશ્ચયના આશ્રય ધર્મ થાય અને વ્યવહારના આશ્રય ધર્મ ન થાય એમ જાણવું તે સમ્યક અને એકાંત છે. આના વિશે આપણે વધારે વિસ્તાર કરવો છે એટલે આજે નથી લેતા, આવતી વખતે આવતા સ્વાધ્યાયમાં લેશું. આજે જે વાત કરી એના સંબંધી પ્રશ્ન હોય તો લઈએ. અનેકાંત તો તમને સમજાયું છે, તો મને ખાતરી છે કે એનો તો કોઈ પ્રશ્ન નહીં હોય. પણ આપણે એનો જે વિસ્તાર કર્યો અને એમાં કોઈક વાત ન બેસતી હોય, આત્માની શરીરની આ તે, તો એના સંબંધી પણ પ્રશ્ન હોય તો આપણે લઈએ. અન્યથા આપણે આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ. અને આવતી વખતે આપણે નિશ્ચય નહીંને આશરે ધર્મ થાય છે એ વાતનો ખૂબ વિસ્તાર કરીશું આપણે. જો વાર વધારે લાગશે, આપણે વધારે પ્રશ્ન કરવા છે એવું નથી. આપણે તો અહીંયા આત્માનું કરવા બેઠા છીએ. આપણે ક્યાં પંડિત થવું છે? અને આપણે સર્ટિફિકેટ તો કોઈને આપવાના નથી. તો પ્રશ્ન છે તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર. હવે આપણે શુક્રવારે સવારે ફરીથી આગળ સ્વાધ્યાય કરીશું. જય જિનેન્દ્ર.